ધ્યાન આ વિષય એટલો બધો ગહન ને વિશાળ છે કે અત્યાર સુધીમાં અસંખ્ય ચિંતકોએ, મનીષીઓએ તથા અનુભવીઓએ અનેક ગ્રંથો લખ્યા છે. હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું ઘણું લખી શકાય તેમ છે. અહીં તો આ વિષયને સંક્ષિપ્તમાં કહેવાનો અલ્પ પ્રયાસ કરવામાં આવ્યો છે. અનેક ધર્મો, અનેક સંપ્રદાયો અને અનેક મતો તથા દર્શનશાસ્ત્રોને કારણે તથા સાધકોની યોગ્યતા પ્રમાણે ધ્યાનના પણ અનેક પ્રકારો છે. સ્વામિનારાયણ ધર્મમાં પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના આદર્શ પ્રકારો બતાવ્યા છે. તેમાં પણ શ્રીહરિના સંકલ્પથી પ્રગટ થયેલા અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીએ શ્રીજી મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વગેરે મહામુક્તોએ દર્શાવેલા ધ્યાનના પ્રકારને સુસ્પષ્ટ રીતે સમજાવીને માનવ કુળ પર મહદ ઉપકાર કરેલો છે. અબજી બાપાશ્રીએ દર્શાવેલ આ ધ્યાનનો પ્રકાર સર્વોત્કૃષ્ટ, સંપૂર્ણ ને અંતિમ સીમાચિહ્ન રૂપ છે. તે ધ્યાનના પ્રકાર વિશે જાણીએ તે પહેલા આ વિષય અંગેની કેટલીક પાયાની વાત સમજી લઈએ, જેથી સાધકને તે વધુ સરળતાથી સમજવામાં મુશ્કેલી ન નડે. આપણી ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ, આંતરબાહ્ય અનેકવિધ વિષયોમાં સતત વેરવિખેર થઈને રહેલી છે. આપણે ઇન્દ્રિયો દ્વારા બહારના જગતના વિષય ગ્રહણ કરીએ છીએ. આપણી અર્થાત આત્મા પાસે બાહ્ય જગત સંબંધી વિષયો ગ્રહણ કરવાના ઉપકરણો એવા ઇન્દ્રિયો, અંતઃકરણ છે, જેની સહાય સિવાય આપણે બાહ્ય જગતના વિષયો ગ્રહણ કરી શકીએ નહીં. કારણ કે આપણે દેહાત્મ બુદ્ધિરૂપી સાંકળ દ્વારા શરીર સાથે મજબૂત રીતે બંધાયેલા છીએ, એટલે આપણને મળતા જગત સંબંધી અનુભવો ને જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મળે છે. આપણી ચેતના ધ્યાન અને સમાધિ દ્વારા ઇન્દ્રિયાતીત બને છે, ત્યારે જ આપણે ઇન્દ્રિયાતીત અનુભવો મેળવી શકીએ. એવી સ્થિતિ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી ઇન્દ્રિયો, અંતઃકરણ દ્વારા બાહ્ય જગતના વિષયો સંબંધી સુખ દુઃખનો અનુભવ આપણને થયા કરે છે. ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ તરંગો રૂપે અનંત પ્રકારે તેના ઉપાદાનમાંથી અર્થાત ચિત્તમાંથી ઉદ્ભવી સતત પ્રવાહિત રહે છે. તેમાંના સંકલ્પ વિકલ્પ રૂપ તરંગોને આપણે મન તરીકે જાણીએ છીએ. મનમાં અનંત પ્રકારના સંકલ્પ વિકલ્પ રૂપ તરંગો, વિચાર રૂપ તરંગો ઉદ્ભવ્યા જ કરે છે. તેથી મન હંમેશા તોફાની સાગરની જેમ અશાંત જણાય છે. મનની આ પ્રકારની પ્રાકૃતિક ને સાહજિક ચંચળતા પાછળ પણ એક અગમ્ય કારણ રહેલું છે, અને તે છે મનની સુખ શાંતિ તરફની ગતિ. મન જો ચંચળ ન હોત અને કેવળ જડ પથ્થર જેવું હોત તો માનવી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શક્યો ન હોત. મનની આ પ્રકારની ગતિશીલતા ને ક્રિયાશીલતા જ તેને શાશ્વત શાંતિ ને પરમાનંદ રૂપ ધામ એવા પરમાત્મા તરફ અવિરતપણે આકર્ષિત રાખે છે, જેથી અનંત પ્રકારના બાહ્ય વિષય આનંદોની પાછળ થતી દોડધામથી અંતે થાકી હારી ને કંટાળીને તે અંતર્મુખ થવા મથામણ કરે છે. અંતઃકરણની આ મનરૂપી શક્તિ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા આત્મા અનેક વિષયોનું ગ્રહણ કરી ચિત્તમાં સંસ્કારો રૂપે કર્મબંધન પામે છે, અને તે બંધાયેલ કર્માશયના ફળ રૂપે નિરંતર સુખ દુઃખ ભોગવ્યા કરે છે. ચિત્તમાંથી ઉદ્ભવતી એક બીજી શક્તિ એવા પ્રકારની છે કે જેની પાસે સત અસત, યોગ્ય અયોગ્ય, સારું નરસું પારખવાની શક્તિ છે, નિર્ણય અને નિશ્ચય કરવાની શક્તિ છે. આ શક્તિને આપણે બુદ્ધિ કહીએ છીએ. અંતઃકરણની આ અદ્ભુત શક્તિ દ્વારા જ માનવી અન્ય પ્રાણીઓ કરતા અલગ ને વિશિષ્ટ છે. આ શક્તિ દ્વારા જ તેણે આટલો બધો વિકાસ સાધ્યો છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક એમ બંને પ્રકારના વિકાસ માટે બુદ્ધિ તત્વની ઉપયોગિતા અનિવાર્ય છે. બુદ્ધિ દ્વારા મનુષ્ય જો ઈચ્છે તો ઇન્દ્રિયો તથા મન ઉપર સતત અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સતશાસ્ત્રો ને સત્પુરુષો પાસેથી પ્રાપ્ત જ્ઞાન ને સમજણ દ્વારા નિગ્રહ કરીને તેમની ઉપર વિજય મેળવી શકે છે. આ પ્રકારની શક્તિ કેવળ મનુષ્યમાં જ સંભવે છે, તેથી મનુષ્ય જન્મ દેવોને પણ દુર્લભ ને શ્રેષ્ઠ ગણાય છે. આ વિવેક શક્તિ દ્વારા મનુષ્ય ધારે તો અનેક પ્રકારના કર્મો કરવા છતાં પણ તેમાં અહંકારની હુંપણાની ભાવનાથી ને કર્તાપણાની ભાવનાથી રહિત રહી કર્મમાં ફળની આસક્તિથી રહિત ને તેનાથી અલિપ્ત રહી શકે છે. પરિણામે અનંત જન્મના કર્મબંધનોથી મુક્તિ મેળવી શકે છે. અંતઃકરણની શક્તિઓ અગાધ છે. જો તેની વૃત્તિઓને બહારના વિષયોમાં એકાગ્ર કરવામાં આવે તો તે દ્વારા અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધો ને ભૌતિક સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે. જ્યારે એ શક્તિને અંતર્મુખ કરી પરમાર્થની સાધના કરવામાં આવે તો વ્યક્તિ બધા પ્રકારના બંધનો ને આવરણોમાંથી મુક્તિ મેળવી શકે છે. અંતઃકરણની મન, બુદ્ધિ, વિવેક શક્તિ, તર્કશક્તિ, વિશ્લેષણ શક્તિ, પૃથક્કરણ શક્તિ વગેરે શક્તિઓ તેના ચિત્તરૂપી ઉપાદાન ક્ષેત્રમાંથી પ્રગટે છે. આ ચિત્તને સબકોન્શિયસ માઇન્ડ અને મહત્તત્વને અભેદપણું છે. યોગની પરિભાષામાં ચિત્તને એક સરોવર રૂપે કલ્પેલું છે. એ સરોવરનું તળિયું એટલે આત્મા. જો સરોવર પ્રદૂષિત થયેલું હોય ને તેમાં સતત તરંગો ઉત્પન્ન થયા કરતા હોય તો તેનું તળિયું જોઈ શકાય નહીં. જ્યારે સરોવરનું પાણી સ્વચ્છ હોય, નિષ્તરંગ ને શાંત હોય ત્યારે જ તેનું તળિયું જોઈ શકાય છે. તેમ ચિત્તરૂપી સરોવર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ વગેરે દોષોથી, અનેક પ્રકારના પાપ કર્મોથી ને પંચ વિષય સંબંધી વાસનાઓથી પ્રદૂષિત થયેલું હોય છે. અનંત પ્રકારે બાહ્ય તથા આંતર વિષયો તરફ આકર્ષિત ને આસક્ત વૃત્તિઓ ચિત્તરૂપી સરોવરમાં તરંગો રૂપે ને વમળો રૂપે સતત ઉદ્ભવ્યા જ કરે છે. તેમાંથી કેટલીક ઇન્દ્રિયો દ્વારા બહાર આવે છે. આમ આ ચિત્તરૂપી સરોવર સતત તરંગિત, પ્રદૂષિત અને ડોળાયેલું રહેતું હોવાથી તેના તળિયારૂપી આત્માની ઝાંખી થઈ શકતી નથી. અર્થાત આત્માનુભૂતિ અશક્ય બને છે. આ ચિત્તરૂપી સરોવરમાંથી વૃત્તિરૂપી તરંગો ઉદય થઈ ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયો ગ્રહણ કરવાની ક્રિયા કરે છે. તે તરંગો સાથે કર્તૃવૃત્તિ, કર્તાપણાની ભાવના અને અહમ વૃત્તિ તથા રાગ અથવા દ્વેષની વૃત્તિ પડે છે. તેની ઉપર આત્માનો પ્રકાશ પડે છે, તેથી તે વૃત્તિ તરંગ સાથે આત્મા અજ્ઞાને કરીને એકરૂપતા અનુભવે છે ને પોતાને તે વૃત્તિરૂપ માનવા લાગે છે. ઉદાહરણ તરીકે ચિત્તમાં ઉદ્ભવતી અહમ વૃત્તિ ઉપર આત્માનો પ્રકાશ પડે ને આત્મા તેની સાથે ઐક્ય અનુભવે તો પોતાને પુરુષ અથવા સ્ત્રી છું એમ દેહાત્મ બુદ્ધિથી નિહાળે છે. અહમભાવ પણ અનંત પ્રકારે રહેલો છે, જેમ કે હું સ્વરૂપવાન છું, બળિયો છું, હું ધનવાન છું, સત્તાધીશ છું, મારા જેવું વિદ્વાન કે જ્ઞાની બીજું કોણ છે વગેરે વગેરે. આ અહમભાવની સાથે મમત્વની ભાવના પણ જોડાયેલી છે, જેમ કે આ દેહ મારો છે. આ સંબંધીઓ, સ્ત્રી, બાળકો, આ ધન, આ સંપત્તિ, આ બંગલો, આ જમીન વગેરે પદાર્થો, આ બધું મારું જ છે. આ રીતે અનંત પ્રકારે અહમ મમત્વની ભાવના રહેલી છે. આ રીતે જ્યારે ચિત્તમાં ક્રોધની વૃત્તિ ઉદય થાય ત્યારે તેની ઉપર ચૈતન્યનો પ્રકાશ પડે, એટલે ચૈતન્ય ક્રોધની વૃત્તિ સાથે એકાકાર થવાથી પોતાને ક્રોધી અનુભવે. એ જ રીતે કામ, લોભ, ઈર્ષ્યા, દ્વેષ વગેરે વિવિધ વૃત્તિઓ સંબંધે જાણવું. આ રીતે ચિત્તની વિવિધ વૃત્તિઓ તરંગો રૂપે ઇન્દ્રિયો દ્વારે બહાર આવે છે ને તેની સાથે આત્માનું ઐક્ય થવાથી કર્તાપણાની ને અહમ મમત્વની ભાવના ઉદ્ભવે છે. તેથી પંચ જ્ઞાનેન્દ્રિયો ને પંચ કર્મેન્દ્રિયો દ્વારા જોવાની, સાંભળવાની, બોલવાની, સ્પર્શવાની, સૂંઘવાની, આસ્વાદ માણવાની વગેરે અનેક ક્રિયાઓ થાય છે. તે ક્રિયાઓની પ્રતિક્રિયા રૂપે ચિત્તમાં સૂક્ષ્મ સંસ્કારો રૂપે તેની નોંધણી રેકોર્ડ થાય છે. તે સંસ્કારોનો કર્માશય બંધાય છે જે કારણ શરીર સાથે વળગેલો રહે છે. તે કર્મો જ્યારે પરિપક્વ થઈ પ્રારબ્ધ રૂપે બને છે ત્યારે તે પ્રારબ્ધનું ફળ સુખ કે દુઃખ રૂપે અવશ્ય ભોગવવું જ પડે છે. તેમાં શુભ કર્મોનું ફળ સુખરૂપે ને અશુભ કર્મોનું ફળ દુઃખરૂપે ભોગવવું પડે છે. એવરી એક્શન હેઝ અ રિએક્શન. દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. એ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે અનંત કર્મો બંધાય છે ને તેના પરિણામ સ્વરૂપે જન્મ મરણનું ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે. રજોગુણી પ્રવૃત્તિઓથી રજોગુણી કર્મો બંધાય છે. તમોગુણી કર્મોથી તમોગુણી કર્માશય બને છે ને સત્વગુણી કર્મોથી સત્વગુણી કર્માશય બને છે. શાસ્ત્રમાં જે ચિત્રગુપ્તના ચોપડાની વાત આવે છે તે જ આપણું ચિત્ત. તેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મ પણ અંકિત થઈ જાય છે. કર્મોની ક્રિયાઓને પ્રતિક્રિયા દ્વારા કર્મોના સંસ્કારોને કારણ શરીર સાથે જોડી દેવાનું કામ પરમાત્માની સર્વવ્યાપી સર્વાંતર્યામી અન્વય શક્તિ દ્વારા થાય છે. જેવી રીતે કમ્પ્યુટરમાં જેવા ને જેટલા પ્રકારની ડેટા એન્ટ્રીઓ ફીડ કરવામાં આવે અને તેને સેવ કમાન્ડ આપે તો તે બધી એન્ટ્રીઓનો કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં સંગ્રહ થાય છે. પછી જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તે અંગેની ફાઇલ ખોલવાનો કમાન્ડ સંકેત આપવાથી તે મેળવી શકાય છે. કોઈ ડેટાને કાઢી નાખવો હોય તો તેને ડિલીટ કોડ આપીને કાઢી નાખી શકાય છે. તેવી રીતે આપણું ચિત્ત અને કારણ શરીર એ આપણા કર્મોની એન્ટ્રીની હાર્ડ ડિસ્ક છે અને તેમાં અનંત જન્મોના કર્મોની ફાઇલોના ઢગલા સંગ્રહાયેલા છે. તેમાં એક પરમાત્મા સિવાયના બીજા રેકોર્ડ ભૂંસાવાના છે તો જ મુક્તિ મળવાની શક્યતા છે. પરમાત્માના સ્વરૂપ સિવાય બીજા બધા રેકોર્ડ વાસનાઓના કે કર્મબંધનના ભૂંસી નાખવા હોય તો પ્રભુના જ્ઞાન, ધ્યાન ને ઉપાસના રૂપી ડિલીટ કમાન્ડ આપીને ભૂંસવા પડે. આ કર્મનો સિદ્ધાંત અતિ ગહન છે. તેની ગતિ અતિ ગહન છે તેમ ગીતા પણ કહે છે. આ વિષય ઘણો વિશાળ છે. અહીં તો તે અંગે સંક્ષિપ્તમાં વર્ણવીને સંતોષ માણીએ. આમ સતત અશાંત રહેતા ચિત્તને શાંત કરવું કેવી રીતે, તેની મલિનતા દૂર કરી સ્વચ્છ કેવી રીતે બનાવવું, આ પ્રશ્નો મુખ્ય છે. કારણ કે ચિત્તરૂપી સરોવર શાંત ને સ્વચ્છ બને ત્યારે આત્માનો ને પરમાત્માનો સાક્ષાત્કાર શક્ય બને. આનો ઉપાય છે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના ને ધ્યાન. જેમ સૂર્યના કિરણો ફેલાયેલા હોય ત્યારે તેની શક્તિ ઓછી જણાય છે, પરંતુ બિલોરી કાચ, કોન્વેક્સ લેન્સ દ્વારા એ કિરણોને એક જ પોઈન્ટ ઉપર એકાગ્ર કરવામાં આવે તો પદાર્થને બાળી નાખે તેવી ગરમી શક્તિ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે શ્રીજી મહારાજ વચનામૃતમાં એક બીજું દ્રષ્ટાંત આપે છે કે જેમ 20 જુદા જુદા કોષ ચાલતા હોય તો તેના પાણીનો પ્રવાહ બહુ શક્તિશાળી ન હોય, પણ એ 20 કોષનો પ્રવાહ ભેળો થઈને વહે તો પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે. એમ મનની અનેકવિધ વિષયોમાં વેર વિખેર થયેલી બાહ્ય વૃત્તિને ધ્યાન ને એકાગ્રતા દ્વારા, અંતરવૃત્તિ દ્વારા એકાગ્ર કરી તેનો નિગ્રહ કરવામાં આવે તો એક જ વિષયમાં એકાગ્ર થયેલી મનની અસાધારણ શક્તિ દ્વારા બીજે અનેક વિષયોમાં પ્રસરેલી વૃત્તિઓનો નિગ્રહ થાય છે. ત્યારબાદ ક્રમે ક્રમે ચિત્તરૂપી સરોવર શાંત અને સ્થિર બને છે. તેની સઘળી મલિનતા દૂર થાય ને સઘળા તરંગો શમી જાય ત્યારે તળિયારૂપ આત્માનો સાક્ષાત્કાર થાય છે અને પરમાત્માની સર્વોપરી શુદ્ધ ઉપાસના ને જ્ઞાન દ્વારા તે આત્મામાં પરબ્રહ્મ પરમાત્માના દિવ્ય સ્વરૂપનો પણ સાક્ષાત્કાર થાય છે. પરિણામ સ્વરૂપે બધા જ આવરણો દૂર થતાં આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું પરિણામ ધ્યાનના સતત નિધિધ્યાસ દ્વારા જ શક્ય બને છે. ધ્યાન સિવાયના અન્ય સાધનો જેવા કે બાહ્યાભ્યંતર શૌચ, બાહ્ય પૂજા, માનસી પૂજા, કથા વાર્તા, ભજન કીર્તન, સંત સમાગમ, નવધા ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે સાધનો ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાના સહાયરૂપ ઉપકરણો માત્ર છે. આ બધા સાધનો દ્વારા ધ્યાન માટેની યોગ્યતા આવે છે. ત્યારબાદ પ્રભુના જ્ઞાન ઉપાસના ને ધ્યાનરૂપ સાધન દ્વારા પ્રભુ પ્રાપ્તિરૂપ પરમાર્થ સિદ્ધ થાય છે. સદાચાર, બ્રહ્મચર્ય, અહિંસા ધર્મ, સત્યનિષ્ઠા, જ્ઞાન ધર્મ, વૈરાગ્ય, ભક્તિ, પંચવર્તમાનનું યથાર્થ પાલન વગેરે સાધનોની પરિપક્વતા થવાથી મન શુદ્ધ સાત્વિક ને સ્થિર થાય છે. એવા શુદ્ધ સાત્વિક ને નિર્વાસનિક મનને શ્રદ્ધાની ધૈર્યપૂર્વક ધ્યાનના અભ્યાસમાં પરોવવામાં આવે ત્યારે જ ધ્યાન સિદ્ધ થઈ શકે છે. એવા લાંબા કાળના નિરંતર નિધિધ્યાસ દ્વારા મન ધ્યાનમાંથી નિર્વિકલ્પ સમાધિમાં સરી પડે ત્યારે ધ્યાતા ધ્યાન ને ધ્યેય તથા જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય આ ત્રણેય એક બની જતાં પૂર્ણ સાક્ષાત્કારની ઉપલબ્ધિ થાય છે. આગળ જોયું તેમ ધ્યાનના અનેક પ્રકારો છે, પરંતુ સર્વોત્કૃષ્ટ ધ્યેય જે આત્યંતિક કલ્યાણ તેની પ્રાપ્તિ માટે સર્વોપરી ઉપાસનાની દ્રષ્ટિએ જે ધ્યાન સર્વશ્રેષ્ઠ છે તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું. ભગવાન સ્વામિનારાયણે જે ધ્યાન બતાવ્યું છે અને અનાદિ મહામુક્તરાજ અબજી બાપાશ્રીએ તેનો સ્વાનુભવ કરીને તેનું પ્રતિપાદન કર્યું છે તે આ પ્રમાણે છે. સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વોત્કૃષ્ટ ઉપાસ્ય ને ધ્યેય સ્વરૂપ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઊભી અથવા બેઠેલી મુદ્રાની એક સુંદર મૂર્તિ જેમાં પોતાને અતિ પ્રેમ ઉભરાતો હોય તેવું સ્વરૂપ લેવું. મંદિરોમાં ઘનશ્યામ મહારાજના જે સ્વરૂપો પધરાવ્યા છે તે ધ્યાન કરવા માટે પધરાવ્યા છે, તેમાંથી કોઈ પણ સ્વરૂપનો ફોટોગ્રાફ ધ્યાન માટે લઈ શકાય. ધ્યાનની અનુકૂળતા માટે દ્વિચક્ષુનું સન્મુખ સ્વરૂપ ઉત્તમ છે. એક ચક્ષુવાળી મૂર્તિનું ધ્યાન બરોબર થઈ ન શકે કારણ કે તેમાં પૂરું મુખારવિંદ ધ્યાનમાં લઈ શકાતું નથી. વસ્ત્રો અલંકાર સહિતની અથવા ઉઘાડા શરીરની મૂર્તિ ધ્યાનમાં લઈ શકાય. આ સ્વરૂપ મોટા મુક્ત પુરુષ પાસે પ્રસાદીનું કરાવવાથી અતિ લાભદાયી બને છે, પરંતુ મોટા મુક્ત પૃથ્વી ઉપર ન હોય ત્યારે મંદિરમાં પધરાવેલા સ્વરૂપો થકી પણ પ્રસાદીનું કરાવી શકાય છે. પ્રસાદીના સ્વરૂપમાં પ્રભુની ચેતના શક્તિનો વિશેષ આવિર્ભાવ હોવાથી સાધકની સાધનામાં પ્રગતિ ઝડપી બને છે. મૂર્તિ પ્રસાદીની છે એવો મહિમા ભાવ થવાથી પણ સાધકને તે મૂર્તિમાં સહેજે જ વધુ આકર્ષણ થાય છે. ધ્યાન માટે ફક્ત એક જ સ્વરૂપ લેવું, સ્વરૂપો બદલતા રહેવાથી મનની એકાગ્રતા સિદ્ધ થઈ શકતી ન હોવાથી સાધના વ્યર્થ બને છે. માટે આગળ કહ્યું તેવું એક જ સ્વરૂપ લેવું, તે પોતાની આંખ સામે વ્યવસ્થિત રહે તેવી બેઠક ઉપર બિરાજિત કરવું, પોતાની આંખો ખેંચાય નહીં તે રીતે બરોબર અંતર રાખવું, સારી પેઠે બેસાય તેવું આસન ઊનનું કે સુતરાઉનું જે મળે તે લઈ સુખાસન, પદ્માસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન વગેરે જે ફાવે તે આસનમાં બેસવું અને પછી એકાગ્ર ચિત્તે, એકાગ્ર દ્રષ્ટિએ મૂર્તિને નખથી શીખ પર્યંત નિહાળ્યા કરવી. ધ્યાનમાં પવિત્રતા, નિયમિતતા ને એકાંત અતિ અગત્યના છે. મૂર્તિના ચરણનું ધ્યાન કરી તે અંગો અંતરવૃત્તિએ દ્રઢ કરવા, પછી બધા અંગો એક પછી એક ધારી શિખા પર્યંત ધ્યાન કરવું. બાહ્ય દ્રષ્ટિ વડે નખથી શિખને શિખથી નખ પર્યંત વારે વારે પ્રેમથી જોયા કરવા અને પછી આંખો બંધ કરી અંતરવૃત્તિએ અંતરમાં ધારવાનો અભ્યાસ કરવો. મોટા મુક્ત પાસેથી પ્રતિમામાંથી પ્રતિમા ભાવ ટાળી સાક્ષાત પ્રભુ જ બિરાજે છે તેવું જ્ઞાન સમજી દિવ્ય ભાવે સહિત મૂર્તિનું ધ્યાન કર્યા કરવું. ધારણા કરતી વખતે પ્રત્યાહાર દ્વારા મનમાંથી મૂર્તિ સિવાયના બીજા બધા વિચારો પ્રયત્નપૂર્વક દૂર રાખવાનો અભ્યાસ કરવો. ધ્યાન કરવાની યોગ્યતા માટેના નિયમોનું પાલન કરવા અંગે ઘણું કહી શકાય, પરંતુ ટૂંકમાં એટલું જ કે પ્રભુએ આપેલા પંચવર્તમાનને મોટા મુક્ત દ્વારા યથાર્થ સમજી લઈ તેનું યથાર્થ પાલન કરવાનો પ્રયત્ન કરવો. પંચવર્તમાનના પાલનમાં યોગના યમ, નિયમ, ઇન્દ્રિય સંયમ વગેરે પાત્રતાના બધા સાધનો આવી જાય છે. એવા પંચવર્તમાનનું યથાર્થ પાલન પ્રભુના સ્વરૂપમાં અચલ શ્રદ્ધા, અનન્ય નિષ્ઠા, સર્વોપરી ઉપાસના, પતિવ્રતાપણું, સાધનામાં અણનમ ધૈર્ય બલ તથા મોટા મુક્ત પુરુષનો જોગ, સમાગમ, સેવા વગેરે સહાયરૂપ ઉપકરણોનો અમલ કરી ધ્યાનનો અભ્યાસ કરવાથી અંતઃકરણ પવિત્ર ને સ્થિર થાય છે. તેથી ધ્યાનાવસ્થામાં તેનો સહેલાઈથી નિગ્રહ થાય છે અને તેથી પ્રભુના સ્વરૂપમાં જોડાવાની સરળતા રહે છે. આવી રીતે ધ્યાનના લાંબા કાળના અભ્યાસના પરિણામ સ્વરૂપે પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમ, પરાભક્તિનો ઉદય થાય છે. જગત સંબંધી પંચ વિષયના રાગ, આસક્તિ, વાસના વગેરે ધીમે ધીમે ઓછા થઈ દૂર થઈ જાય છે. અંતર શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. લાંબા સમયના ધ્યાનના અભ્યાસથી ચિત્તમાં એક પ્રભુના સ્વરૂપનો જ આકાર દ્રઢ થવાથી ચિત્તની વૃત્તિઓ બીજા અનંત પ્રકારના વિષય સંબંધી આકારો ધારણ કરતી અટકી જાય છે. પછી સમગ્ર ચિત્ત એક પ્રભુનો જ આકાર ધારણ કરે ત્યારે તેના બધા તરંગો શમી જાય છે ને તેની સગળી મલિનતા દૂર થાય છે. પરિણામ સ્વરૂપે આત્મામાં પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આત્મા ઉપર અજ્ઞાન, અવિદ્યાના અનાદિકાળથી રહેલા આવરણો દૂર થઈ જતા જેને લીધે ચૈતન્ય અણુ સરખો સૂક્ષ્મ ભાસતો હતો તે દૂર થવાથી તેનો પ્રકાશ ફેલાય છે. તે આત્મા ખદ્યોત આગિયા જેવો હતો, તેમાંથી ક્રમે ક્રમે પ્રકાશ વૃદ્ધિ પામીને મહાતેજ જેવો થઈ જાય છે. ચોમાસામાં જેમ સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય છે ત્યારે અંધકાર લાગે છે, પરંતુ જેવા વાદળો ખસી જાય કે તરત જ સૂર્યપ્રકાશ સર્વત્ર ફેલાય છે, તેમ મૂળ માયાના અજ્ઞાન અવિદ્યારૂપ આવરણો ખસી જતા આત્માનો પ્રકાશ ફેલાય છે. પછી તે પ્રભુની ઉપાસનાને કારણે પ્રભુના સર્વવ્યાપી બ્રહ્મરૂપ પ્રકાશ સાથે એકરૂપ થાય છે. તેથી આત્મામાં પ્રભુના નિત્ય સિદ્ધ વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો તેમની જ કૃપા દ્વારા સાક્ષાત્કાર થાય છે. આ પ્રકારે સાંખ્ય જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ શરીર, જાગૃત, સ્વપ્ન ને સુષુપ્તિ એ અવસ્થાઓથી પર કાળ, કર્મ, માયા તથા માયાના સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણોથી પર તથા જીવ કોટીથી લઈને મૂળ અક્ષર કોટી તેથી પર માની પ્રભુના બ્રહ્મરૂપ તેજ સાથે એકતા માની ધ્યાન કરવાથી આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે આત્મામાં પ્રભુના સ્વરૂપનો સન્મુખ ભાવે સાક્ષાત્કાર થાય છે તેને વિદેહી મુક્તની અર્થાત પરમ એકાંતિક મુક્તની સ્થિતિ કહેવામાં આવે છે. આ પ્રકારનું ધ્યાન પહેલા અનુલોમપણે સિદ્ધ થાય છે, અર્થાત પ્રભુના સ્વરૂપને સન્મુખ ધારીને ધ્યાનની દ્રઢતા કરવામાં આવે છે. ત્યારબાદ મોટા મુક્ત પાસેથી સર્વોત્કૃષ્ટ પ્રકારનું ધ્યાન શીખી લઈ અંતરમાં પ્રતિલોમપણે પુરુષોત્તમ રૂપ થઈને અર્થાત પોતાના સ્વરૂપની પ્રભુના બ્રહ્મરૂપ તેજ સાથે એકતા નહીં માનતા સ્વયં પ્રભુના સ્વરૂપની સાથે જ એકતા માની પોતે પુરુષોત્તમ રૂપ છે એમ માનીને ધ્યાન કરવું. પ્રભુ સ્વામી છે ને હું તેમનો નિત્ય સેવક છું. પ્રભુ સુખદાતા છે ને હું તેમના સુખનો ભોગતા છું. એમ સ્વામી સેવક ભાવે તથા દૂધમાં સાકર ભળી જાય તેમ રસ બસ તદ્રુપ તલ્લીન ભાવને પામેલો પ્રભુના પરમ સાધર્મ્યને પામેલો અનાદિમુક્ત છું તેમ માની પુરુષોત્તમ રૂપે ધ્યાન કરવું આ ધ્યાનનો સર્વોત્કૃષ્ટ પ્રકાર છે. આ પ્રકારનું ધ્યાન સિદ્ધ થતાં નિર્વિકલ્પ સમાધિ અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. આત્મામાં પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થતાં તે સ્વરૂપમાં રોમે રોમ રસબસ ભાવે પ્રેમાદ્વૈત સધાય છે. આ સ્થિતિમાં સાધકનો અહંભાવ સંપૂર્ણપણે પ્રભુમાં વિલીન થવાથી પોતાનું અસ્તિત્વ ભાન લય પામે છે. એક પ્રભુ જ છે, અન્ય કંઈ નથી એવી દિવ્ય સ્થિતિ થતાં જ્યાં જ્યાં અંદર બહાર દ્રષ્ટિ જાય ત્યાં એક પ્રભુના જ દર્શન થાય છે. આ ગુણાતીત માયાતીત ઇન્દ્રિયાતીત પૂર્ણ પુરુષોત્તમ રૂપ દિવ્ય સ્થિતિને કૈવલ્ય મુક્તની સ્થિતિ અનાદિમુક્તની સ્થિતિ કહેવામાં આવે છે. પરમપદ આત્યંતિક મોક્ષ જે કહો તે આ સ્થિતિ છે. જીવાત્મા આ સ્થિતિમાં સાધકમાંથી સિદ્ધ અપૂર્ણમાંથી પૂર્ણ અણુમાંથી વિભૂ જીવમાંથી શિવ બદ્ધમાંથી મુક્ત નરમાંથી નારાયણ બને છે. અર્થાત નારાયણના તુલ્ય ભાવને પરમ સાધર્મ્ય ભાવને પ્રેમાદ્વૈત ભાવને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તે પ્રભુ સંબંધી દિવ્ય સુખ ઐશ્વર્યને દાસ ભાવે ભોગવે છે. પરભાવમાં દાસ ભાવે સુખ ભોગવવું એ જ સેવા છે, પણ બીજી કોઈ સેવા નથી. આ પ્રકારના સર્વોત્તમ ધ્યાન માટે અલગ ગ્રંથ બની શકે, પરંતુ અહીં તો માત્ર સંક્ષિપ્ત વિવરણ કરી સંતોષ માનીશું. આધુનિક વિજ્ઞાનના મતે ધ્યાન દ્વારા શારીરિક માનસિક પણ ઘણા લાભ થાય છે. વૈજ્ઞાનિકોએ ઈઈજી દ્વારા એવું તરણ કાઢ્યું છે કે આપણી જાગ્રત અવસ્થામાં પ્રવૃત્તિઓ દરમિયાન બીટા તરંગોનું મગજમાં પ્રાધાન્ય હોય છે. ઊંઘ દરમિયાન મગજની પ્રવૃત્તિ ઓછી થતાં થીટા તરંગો વહે છે. માણસની બેભાન અવસ્થામાં મગજમાં ડેલ્ટા તરંગો ઉત્પન્ન થાય છે. જ્યારે ઊંડા ધ્યાનની અથવા ઊંડા ચિંતનની અવસ્થામાં આલ્ફા નામના તરંગો વહે છે. આ તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેઝ વીજ ચુંબકીય તરંગો છે, જે મગજના ઈઈજી અર્થાત ઇલેક્ટ્રોએન્સિફેલોગ્રામ દ્વારા જાણી શકાય છે. જેમ હૃદયની પ્રવૃત્તિ ઈસીજી દ્વારા જાણી શકાય છે, તેમ મગજની પ્રવૃત્તિ કે ક્ષતિ જાણવા માટે ઈઈજી કાઢવામાં આવે છે. ધ્યાનાવસ્થામાં તાલબદ્ધ વહેતા આલ્ફા તરંગોને લઈને હૃદયના ધબકારા નિયમિત બને છે. તાણ તણાવ વખતે ઉત્પન્ન થતા આંતરસ્ત્રાવી ગ્રંથિના હોર્મોન્સ જેવા કે કોર્ટિસોલ વગેરેનું પ્રમાણ ઘટે છે. લોહીમાં ટોક્સિન્સ ઝેરનું પ્રમાણ ઘટે છે. મગજના ડોપામાઇન સેરોટીનીન વગેરે રસાયણો સંતુલિત થાય છે, તેથી મગજ શાંત થાય છે. શરીરમાં ઓક્સિજનનો વપરાશ ઘટે છે એટલે ઓછા ઓક્સિજનની જરૂર પડે છે. લોહીમાંનું બ્લડ લેક્ટેટનું પ્રમાણ પણ ઘટે છે. આ બધાને કારણે તાણ, તણાવ, હૃદય અને મગજ ઉપરનું ભારણ વગેરે ઘટે છે. તેથી તન મન સ્વસ્થ ને નિરોગી બને છે. સ્ફૂર્તિ ને તાજગીનો તથા આનંદ ને શાંતિનો અનુભવ છે. હતાશા, ક્રોધ, ભય, આવેગો, આવેશો, હાઈ બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ, અલ્સર, અપચો જેવા મનોદૈહિક રોગો મટી જાય છે અથવા કાબૂમાં આવી જાય છે. આમ વૈજ્ઞાનિકો જપ, ધ્યાન, પ્રાર્થના વગેરેનો ઉપયોગ રોગ ચિકિત્સા તરીકે કરે છે. આ રીતે ધ્યાનનો શારીરિક, માનસિક કે આધ્યાત્મિક વિકાસ માટે સદુપયોગ કરવો જોઈએ. ધ્યાનનું યથાર્થ મહાત્મ્ય જાણી સાધકે શ્રેયને માર્ગે વિકાસ સાધવાનો પુરુષ પ્રયત્ન કરી મનુષ્ય જીવન સાર્થક બનાવવું જોઈએ.